જય જીનેન્દ્ર, સોલ સાયન્સના ક્લાસ શરૂ કરીએ છે. બધા મંગલાચરણ માટે હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સેદાણમ, નમો આયિયાણમ, નમો વજયાણમ, નમો દોયસવસાહુ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. આત્માનુશાસનનું મંગલાચરણ. શ્રી જૈન શાસન ગુરુ નમો, નાના વિધિ સુખકાર, આત્મહિત ઉપદેશ તે કરે મંગલાચાર. સોહે જીન શાસન મેં આત્માનુશાસન શ્રુત, જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસન. જાકો ગુણભદ્ર કરતા ગુણભદ્ર જાકો જાની, ભદ્ર ગુણધારી ભવ્ય કરત ઉપાસન. એસે સાર શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની, કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસન. તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો, જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ વાસન. જાકે મંદ બુદ્ધિ હોકે હોત અર્થ ભાષણ. જો જયતીબેને આજે ક્લાસ નથી લઈ શકવાના, એટલે હું આત્માનુશાસનનો ક્લાસ લઉં છું. આત્માનુશાસન ગ્રંથાધિરાજમાં આપણે અત્યાર સુધી 16 ગાથાઓ પૂરી થઈ છે. 17મી ગાથાની શરૂઆત જયતીબેને લાસ્ટ ટાઈમ કરી હતી, એને આપણે આજે આગળ વધારશું. જો એક પહેલા હાઈ લેવલ સમરી જોઈ લઈએ, અત્યાર સુધી આ ગ્રંથમાં આપણે કયા કયા ટોપિક્સની ચર્ચા કરી. આત્માનુશાસન ગ્રંથનો ફ્લો કેવી રીતના છે, જો એકવાર ફ્લો સમજાઈ જાય તો પછી કયા ટોપિક્સમાં શું કેવી રીતના કવર કરે છે એ આપણને બરાબર એકદમ સમજાય. જો સૌથી પહેલા શરૂઆતમાં પહેલી બે એક ગાથામાં મંગલાચરણ કર્યું, મંગલાચરણ કર્યા પછી પાપ નાશ અને સુખ ઉત્પાદનનો ઉપદેશ આપ્યો, અને ઉપદેશ કેવો હોવો જોઈએ, ઉપદેશદાતા કેવા હોવા જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ એનું વર્ણન કર્યું. બરાબર, પહેલા મંગલાચરણ, પછી ઉપદેશ કેવો હોવો જોઈએ, ધર્મનો ઉપદેશ, ઉપદેશદાતા કેવા હોવા જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ, એના પછી ધર્મ કરવાની પ્રેરણા આપણને આપી અને ગ્રંથ શરૂ કર્યો. બરાબર, એટલે 1 થી લઈને 9 ગાથા સુધી તો મંગલાચરણ અને આગળની ભૂમિકા એમણે બાંધી છે ગુણભદ્ર આચાર્ય. 10મી ગાથાથી ગ્રંથ શરૂ થયો છે. ગ્રંથની શરૂઆત થતા જ ક્યાંથી વાત ઉપાડી, કે સૌથી પહેલા જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ, અને સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે, એના ભેદ પ્રભેદ શું છે, એમાં કેવા 8 ગુણો અને 25 દોષો નથી હોતા, 8 ગુણ હોય છે અને 25 દોષ નથી હોતા, શટ અનાયતનાદિ નથી હોતા, એનું વર્ણન 10મી ગાથામાં કરવું. પછી 11મી અને 12મી ગાથામાં અને 13મી ગાથામાં સમ્યક દર્શનના જે 10 પ્રકારના ભેદ પ્રભેદ છે, બીજ સમ્યક્ત્વ આદિ જે 10 જુદા જુદા સમ્યક દર્શનના ભેદ છે, એની ચર્ચા 3 ગાથામાં કરી. જો 1 થી 9 ગાથામાં તો બેઝિક કર્યું, આગળની ભૂમિકા બાંધી. 10 થી લઈને 13 ગાથા સુધી, 14 ગાથા સુધી, 10 થી 14 ગાથા સુધી આપણને સમ્યક દર્શનનો ઉપદેશ આપ્યો. સમ્યક દર્શનનું મહત્વ, એના જુદા જુદા પ્રકારો, એમાં કેવા સમ્યક દ્રષ્ટિ જીવને કેવા ગુણો હોય છે, કેવા દોષ હોતા નથી, એ બધાની ચર્ચા ચાર ગાથામાં કરી. એના પછી 15મી ગાથાથી હવે સમ્યક દર્શન પછી જ્ઞાન અને ચારિત્રની કેવી ભૂમિકા હોય છે એ આપણને બતાવ્યું. બરાબર, તો 15 અને 16 ગાથામાં સમ્યક દર્શન પછી જ જ્ઞાન અને ચારિત્ર કાર્યકારી છે, અને કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો એના માટે મંદ ચારિત્ર યોગ્ય છે, એની વાત આપણને 16મી ગાથામાં આવી. હવે 17મી ગાથામાં જીવે અણુવ્રત ધારણ કરવા જોઈએ, અણુવ્રત પછી મહાવ્રત ધારણ કરવા જોઈએ, એની ચર્ચા આપણને આવશે. અને આગળ હવે તમે જુઓ 18મી ગાથાથી, આપણે આજે 17મી ગાથા જોશું, 18મી ગાથાથી તમે આગળ જુઓ, આગળ તો લગભગ 5-6-7 ગાથા સુધી 18 થી 26-27 આ બધું ધર્મ શું કામ કરવો જોઈએ એનું આખું વર્ણન છે. 18મી ગાથામાં બધા જ સંસારી પ્રાણીઓને ધર્મ કરવો જોઈએ, ધર્મનો શું લાભ, ધર્માચરણ એનાથી જ સુખ થાય છે, એમાં અમુક ઉદાહરણ, ધર્મ વગર ફળ મળતું નથી, આદિ બધી ચર્ચા આગળની ગાથાઓમાં આપણને કરશે. સી, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્લો ઓફ ધ શાસ્ત્ર. એકવાર આપણને ફ્લો સમજાય તો ટોપિક્સ અંદર સમજવા ઇઝી પડે છે. આપણે વાત ક્યાંથી શરૂ કરી? મંગલાચરણને ભૂમિકા પછી સમ્યક દર્શનથી વાત શરૂ કરી. સમ્યક દર્શન, એના ભેદ પ્રભેદ, સમ્યક દ્રષ્ટિ જીવના ગુણો, કયા દોષો હોતા નથી, સમ્યક દ્રષ્ટિ જીવે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એ બધી ચર્ચા આપણી થઈ ગઈ. એના પછી 15 અને 16મી ગાથામાં સમ્યક દર્શન પછી જ જે મંદ કષાય આદિ ભાવો છે એ કાર્યકારી છે, એની આપણી ચર્ચા થઈ. જો આજે આપણે બધા જૈન ધર્મના નામે, એટલે કે જૈન ધર્મમાં શું કરીએ છે, સમજો, આપણે જે જૈન કહેવાઈએ છે તો આપણે જૈન કેવી રીતના કહેવાઈએ છે, આપણે એવી કઈ વસ્તુ કરીએ છીએ જેને કારણે આપણે જૈન કહેવાઈએ છે? જો ઊંડો વિચાર કરો તો તમે તમારી જાતે જ ફીલ કરી શકશો કે આપણને, સમજો આપણે અન્ય ધર્મવાળા હોય, આપણે સ્કૂલમાં જઈએ, કોલેજમાં જઈએ, તો લોકોને કેવી રીતના ખબર પડે આપણે જૈન છે, કે ભાઈ આ કાંદા બટેટા ખાતો નથી એટલે આ જૈન છે. બરાબર છે કે? હવે આજકાલ તો મીટ ખાવાનું, દારૂ પીવાનું, આ બધા જે દુરાચરણો છે, જે બેડ હેબિટ્સ છે, એ પણ બધું બહુ વધી ગયું છે. પણ જો તમે કોઈ સભ્ય સોસાયટીમાં જાઓ તો ત્યાં કોઈ આપણને જૈન કેવી રીતના સમજે કે આ ફલાણા વ્યક્તિ કાંદા બટેટા ખાતા નથી, રાતના જમતા નથી, સૂર્ય અસ્ત થયા પહેલા જમી લે છે, ચોવિયાર કરે છે, બરાબર, પછી કે ભાઈ પાણી ગળેલું વાપરે છે, ગમે તે પાણી પીતા નથી, ફિલ્ટર કરેલું કે એવી રીતનાનું પાણી વાપરે છે, બોઇલ કરેલું પાણી વાપરેલું છે, પેલું આરોનું પાણી નહીં, કોઈ પ્રોપર વ્યવસ્થિત પદ્ધતિથી ગળેલું પાણી હોય એવું જ પાણી પીએ છે. પછી કોઈ આપણને જૈન કેવી રીતના માને છે કે ભાઈ કોઈ વ્રત ઉપવાસના દિવસો હોય, આપણા પર્યુષણ આદિના દિવસો હોય તો આ જૈન લોકો ઉપવાસ કરે છે, એનાથી જ લોકો આપણને જૈન માને છે કે નહીં? જે અન્ય વ્યક્તિઓ છે, અન્ય ધર્મના છે, આ બધી ક્રિયા જે આપણે વાત કરી, કાંદા બટેટા ન ખાવા, રાતના ન જમવું, પાણી ગળેલું વાપરવું, વ્રત ઉપવાસ આદિ કરવા, રોજ સવારના પૂજા ભક્તિ આદિ કરવા જવું, બધા એમ સમજે ને કે ભાઈ જૈન ભાઈ હોય તો સવારના દર્શન પૂજન કર્યા વગર મોઢામાં એક અન્નનો દાણો કે પાણી પણ ન નાખે, તો આ જૈન, આ બધી જે પ્રક્રિયા છે, મારે તમને પૂછ્યું છે, આ બધી પ્રક્રિયા જીવનું શ્રદ્ધા છે એટલે કે સમ્યક દર્શનનું કાર્ય છે, કે આ જ્ઞાનનું કાર્ય છે, કે આ ચારિત્રનું કાર્ય છે? ખ્યાલ આવે છે કે નહીં? જો આ બધી જેટલી વાત કીધી ને, એ બધી ચારિત્રની વસ્તુ છે. ચારિત્ર એટલે એક્શન છે. સી દેર આર થ્રી થિંગ્સ ઇન જૈન, આપણા જે જીવ છે ને, જીવના દેર આર થ્રી પ્રાઇમરી ગુણો. કયા છે પ્રાઇમરી ગુણો? એક છે જીવની શ્રદ્ધા, બિલીફ, બિલીફ. એક છે જીવનું જ્ઞાન, જાણવું, બરાબર. અને એક છે ચારિત્ર. ચારિત્રને આમ તો સ્થિરતા કહેવાય, સ્થિરતા, લીનતા, પણ દેટ ઇઝ ધ પ્યોર ફોર્મ. તમે એને એક્શન્સના ફોર્મમાં કહી શકો, બરાબર. સમજો, જીવની બિલીફ, જીવનું જ્ઞાન અને જીવની એક્શન્સ. હવે મને કહો, આજે બહારની દુનિયા આપણને જૈન કેવી રીતના સમજે છે? આપણા એક્શન્સથી આપણને જૈન સમજે છે. ખ્યાલ આવે છે ને? બહારની દુનિયાને આપણી બિલીફ દેખાતી નથી, આપણું જ્ઞાન પણ કોઈને દેખાતું નથી. એ લોકોને શું દેખાય છે? એક્શન દેખાય છે. હવે સમજો, બે વ્યક્તિ હોય, બે વ્યક્તિ મંદિરમાં દર્શન કરવા આવે, અને તમે સમજો થર્ડ વ્યક્તિ છો, તમે મંદિરમાં ઓલરેડી છો, બીજા બે વ્યક્તિ બહારથી દર્શન કરવા આવ્યા. હવે બેવે જબ્બો લેંગો પહેર્યો છે, હા, અને બેવનું મોઢું તો સાદું, બેવ યંગ છોકરા છે અથવા યંગ છોકરીઓ છે. હાઉ ડુ યુ નો જસ્ટ બાય લુકિંગ એટ ધેમ કે એમને કેટલું જ્ઞાન હશે અથવા એમની માન્યતામાં શું છે? રાઈટ, યુ ડોન્ટ નો. બહારના ખાલી વિઝ્યુઅલ પર્સ્પેક્ટિવથી, ખાલી વિઝ્યુઅલથી જીવના જ્ઞાન અને શ્રદ્ધા દેખાતા નથી, ફક્ત જીવની એક્શન્સ જ દેખાય છે. જીવની એક્શન્સ જ દેખાય છે, એટલે કે જીવનું ચારિત્ર ગુણ, જીવના ચારિત્ર ગુણની જે પર્યાયો છે એ જ દેખાય છે. અહીંયા કહ્યું ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. હવે બહારમાં ફક્ત ચારિત્ર દેખાય છે, એક્શન્સ દેખાય છે, એટલે લોકો શું કરે? લોકો એક્શન્સને કોપી કરવાની ટ્રાય કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજો, કોઈ વ્યક્તિ 10 ઉપવાસ કરે તો આપણને પણ મન થાય ને, અરે હું પણ કરું. અથવા કોઈક વ્યક્તિ સમજો પર્યુષણના દિવસમાં પ્રતિક્રમણ આદિ કરવા જતો હોય તો આપણને પણ થાય ને, હું પણ કરું. પણ કોઈક વ્યક્તિ ખૂબ જ્ઞાનનો ધારી હોય, સમ્યક દર્શનનો ધારી હોય, સાચી શ્રદ્ધાનો ધારી હોય, તો હાઉ વિલ યુ કોપી? બીકોઝ યુ કાન્ટ સી ઇટ. ખ્યાલ આવે છે ને? પણ જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ, આપણને આ 15મી ગાથામાં શું કીધું? કે સમ્યક દર્શન પછી જ જીવના ભાવ, જીવના એક્શન્સ પણ મંદ પડે છે, જીવનું જ્ઞાન પણ સાચું થાય છે, એનું તપ પણ સાચું થાય છે, અને એને પૂજ્યતા પણ સમ્યક દર્શન પછી જ પ્રાપ્ત થાય છે. આનો શું મતલબ? કે જીવને એકવાર સમ્યક દર્શન એટલે કે સાચી બિલીફ જો થાય, તો એના પછી જ એના જેટલા પણ એક્શન્સ છે બહારમાં, એ બધા સાચા એક્શન છે. જો સમજો, આપણે પાણીને ફિલ્ટર કરીને પીએ છે, આપણે કાંદા બટેટા નથી ખાતા, આપણે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, પણ એ બધા એક્શન્સ આપણા ખોટા છે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી. ખ્યાલ આવે છે કે નહીં? કેમ ખોટા છે? કેમ ખોટા છે? કેમ કે જ્યાં સુધી કરેક્ટ બિલીફ નથી કે આપણે સેના માટે આ બધું કરીએ છીએ, ત્યાં સુધી તો જેવું નાના બાળક હોય ને, કોઈ ન્યૂબોર્ન બેબી હોય અથવા થોડું ટોડલર હોય, તો એ ટોડલરને પણ તમે કંઈક એક્શન કરો તો એ પણ કરે તમને કોપી કરીને. જેવી રીતના કોઈ મંકી હોય ને, મંકી, એ મંકીની સામે તમે કંઈક એક્શન કરો ને, કે સમજો તમે કેળું ખાઓ તો એ પણ કેળું ખાવા લાગે, તમે કોઈ ચાવી લઈને ફેંકી દો તો એ પણ ફેંકી દે. એને કંઈ ઇમ્પોર્ટન્સ ખબર નથી વસ્તુનું, એ તો ફક્ત એક્શન્સને કોપી કરે છે. ખ્યાલ આવે છે ને? તો જે જીવ સમ્યક દર્શન રહિત છે, જેને સાચી બિલીફ નથી, એ તો ખાલી દેખાદેખી એક્શન્સ કરે છે. દેખાદેખી એટલે કે કોઈ કે કરીએ એટલે આપણે પણ કરીએ છીએ, પણ એનાથી કરેક્ટ ફ્રુશન મળતું નથી. સાચા ફળ કેવી રીતના મળે કે જો સમજીને કોઈ કાર્ય કરે, જે જીવને સાચી શ્રદ્ધા થાય, સાચી સમજણ, સમજણ એટલે સાચું જ્ઞાન થાય, એના પછી જો ક્રિયા કરે, કોઈક વ્રત ઉપવાસ આદિ કરે, તો એ સેના માટે કરે છે, એનું શું ફળ મળશે, કોણ જીવ શું કરે છે, પૂતગલ શું કરે છે, આ ખાલી ખાવાનું અહીંયાથી ન ગયું, પેટમાં ન ગયું એટલે જીવે કંઈ કર્યું, એમ નહીં. જીવ તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહ્યો છે, અને ખાવાનું તો શું, પૂતગલ પરમાણુ ખાલી થાળીમાંથી અંદર ન ગયા, એટલું જ થયું ને. હા, તો જીવ જો સાચી સમજણથી કાર્ય કરે તો જ એના વ્રત ઉપવાસ ચારિત્ર આદિ સાચા ઠરે છે. આવું આપણને 15મી ગાથામાં સમજાવ્યું. હવે જો એનાથી થોડુંક આગળ વધતા 16મી ગાથામાં શું કહે છે આપણને, 16મી ગાથામાં આપણને ઉપદેશ એ જાતનો આપે છે કે જે જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે અને એણે એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, તો સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી એને ઇમિડિયેટલી તો કઈ મુનિરાજની જેમ સ્થિર નહીં થઈ જાય, ઇમિડિયેટલી તો કઈ ભગવાનની જેમ સ્થિર નહીં થઈ જાય ને. સમજો, આપણને અમારે હમણાં 2-3 દિવસ પહેલા જ એક બહુ સરસ વાત થઈ મંદિરમાં કે જિનેન્દ્ર ભગવાન છે ને, જિનેન્દ્ર ભગવાન શું કરે છે, શું કરે છે, એ તો પોતાની એક જગ્યાએ સ્થિર છે, બરાબર, પોતાની એક જગ્યાએ સ્થિર છે, પોતાના આત્મામાં લીન છે. કરવા યોગ્ય કાર્ય શું છે, જે જિનેન્દ્ર ભગવાન કરે છે એ જ કરવા યોગ્ય છે કે નહીં. હા, જે જીવ પોતાના આત્મામાં લીન રહી શકે તો એને અનંત શાંતિ પ્રાપ્ત થાય છે. પોતાના આત્મામાં લીન હોય તો બસ શાંત પરિણામોમાં રહે છે, એને કોઈ ઈચ્છા થતી નથી, એમને કોઈ દુઃખ થતું નથી, એમને કોઈક જાતના વિકલ્પ જ ઉત્પન્ન નથી થતા, બસ અનંત શાંતિમાં રહે છે, બરાબર. તો કરવા યોગ્ય તો એ જ છે ને. હવે જે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય, સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એમને એટલો તો ખ્યાલ આવી જાય ને કે ભાઈ કરવા યોગ્ય આ જ છે, જેમ જિનેન્દ્ર ભગવાન પોતાના આત્મામાં લીન છે બસ એમ જ લીન રહેવા યોગ્ય છે, એવું ખબર પડી જવા છતાં એવું કરી કેમ નથી શકતા. ચલો, આપણને ખબર પડી ગઈ ને, આપણે પણ જોયા કે નહીં મંદિરમાં જિનેન્દ્ર ભગવાનને રોજ સવારના દર્શન કરવા જઈએ છીએ કે નહીં, તો દર્શન કરીને ખબર તો પડી ને કે જો બસ આમના જેવા થવા જેવું છે. હા, તો આપણે પણ કેમ મંદિરમાં સ્થિર થઈને બેસી ન જતા, કેમ થોડીક વાર પછી કંટાળો, આમ થોડું થાક લાગે છે, કંટાળો આવે છે, એમ થાય કે હવે બસ જઈએ. કેમ કે જેવી આપણી ભૂમિકા છે, જેવી આપણું લેવલ છે, એ લેવલ અનુસાર આપણું કાર્ય થાય ને. તો જે જીવ સમ્યક દ્રષ્ટિ થયો છે એનું જે જાતનું લેવલ છે, એમણે એક્શન પણ ચારિત્ર પણ એ જાતનું કરવું જોઈએ. જો આપણા જૈન ધર્મમાં એક ગુણસ્થાન કરીને કોન્સેપ્ટ છે, ઘણા લોકોએ સાંભળ્યું પણ હશે, અને જો ન સાંભળ્યું હોય તો હવે સમજી લો. ગુણસ્થાન એટલે શું, ગુણસ્થાન એટલે કે જેવું જેનું કેલિબર હોય, કેલિબર એટલે અંદરમાં આત્મામાં શ્રદ્ધા અને ચારિત્ર, શ્રદ્ધા એટલે કરેક્ટ બિલીફ, ચારિત્ર એટલે સ્થિરતા, જેવી જેની કેપેબિલિટી હોય એણે એ જાતની બાહ્યમાં એક્ટિવિટી કરવી જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં, જેવી રીતના હવે કોઈ નાનું બાળક હોય તો એની કેપેબિલિટી એટલી નથી કે આખું, સમજો આપણે કોઈ બકેટ હોય ને મોટી, એ બકેટ આખી પાણીથી ભરી દીધી, હવે બકેટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે, તો કોઈ નાનો બાળક હોય તો એની એટલી કેપેબિલિટી નથી બોડીમાં કે એ કંઈક આમ કંઈક કરી શકે. હા, જિનેન્દ્ર ભગવાન હોય મંદિરમાં, નાના મેટલના જિનેન્દ્ર ભગવાન હોય ને, તો અભિષેક વખતે એ મેટલના જિનેન્દ્ર ભગવાનને આપણે વેદી પરથી લઈ આવીને બહાર આગળ થાળી પર મૂકીએ ને, અને પછી ત્યાં એમનો અભિષેક થાય, બરાબર. તો જે નાનું બાળક હોય એનામાં એટલું વજન ઉંચકવાની તાકાત ન હોય તો આમ ભગવાનને ઉંચકી ન શકે. પણ કોઈ મોટો વ્યક્તિ હોય, શક્તિશાળી હોય, તો એ આરામથી ઉંચકીને લઈ આવી શકે છે કે નહીં? તો જેની જેટલી કેપેબિલિટી હોય એણે એ જાતનું ચારિત્ર, એક્શન, અંદરમાં જેવી સ્થિરતા અને જેવી શ્રદ્ધા, એ જાતની બહારમાં ક્રિયા કરવી જોઈએ. બરાબર, એવો ઉપદેશ આપણને 16 ગાથામાં અને હવે 17માં પણ એ જ આપે છે. બરાબર, તો જો મેં પહેલા કહ્યું ને, આપણા જૈન ધર્મમાં એક ગુણસ્થાનનો કોન્સેપ્ટ છે. હવે આ ગુણસ્થાન શું છે? જેવી જેની શ્રદ્ધા અને સ્થિરતા છે, એ શ્રદ્ધા અને સ્થિરતા અનુસાર જે જીવોમાં ઇન્ક્રીઝિંગ લેવલ્સ જે બનાવેલા છે, ઇન્ક્રીઝિંગ લેવલ્સ ઓફ સ્થિરતા, ખ્યાલ આવ્યો ને, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. શ્રદ્ધા અને ચારિત્રના અનુસાર, શ્રદ્ધા અને ચારિત્રની તારતમ્યતા અનુસાર જીવોના ક્રમ અથવા તો એના લેવલ્સ, એની સીડી, એના લેવલ્સ, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. હા, એની પ્રોપર પરિભાષા શું છે? મોહ અને યોગ ની તારતમ્યતા, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. મોહ એટલે શ્રદ્ધા અને ચારિત્ર બે, અને ઉપર જાય એકવાર આગળ 13મું અને 14મું ગુણસ્થાન, તો ત્યાં યોગ આવે છે. એને આપણે અલગથી જોશું. હા, જો હમણાં આપણે શું વાત કરીએ છીએ કે કોઈક જીવની જેવી શ્રદ્ધા હોય અને જેવી એની સ્થિરતા હોય, એના અનુસાર જીવોને ઓર્ગેનાઇઝ કરવાની પદ્ધતિ, તેને ગુણસ્થાન કહેવામાં આવે છે. હવે કોઈ જીવ મિથ્યાદ્રષ્ટિ જીવ હોય, આ વિશ્વમાં અનંત જીવો મિથ્યાદ્રષ્ટિ છે કે નહીં? નિગોદના જીવો બધા જ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, આ બધા જીવો અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. જો સમ્યક દ્રષ્ટિ જીવ પણ પાછો નિગોદમાં જઈ શકે ફોર સમ રીઝન, પડી જાય સમ્યક દર્શનથી, તો અત્યારના એક્સેપ્શન્સની વાત નથી કરતા. એમ સમજો કે વિશ્વમાં અનંત જીવો છે, એ અનંત જીવોમાંથી મેજોરિટી જીવો તો મિથ્યાદ્રષ્ટિ છે. એ મિથ્યાદ્રષ્ટિને આ ગુણસ્થાનના ક્રમમાં સૌથી નીચે ફર્સ્ટ લેવલ પર રાખવામાં આવ્યા છે. બરાબર, એના પછી સેકન્ડ અને થર્ડ લેવલ્સ જે છે, એ સેકન્ડ અને થર્ડ ગુણસ્થાન અમુક સ્પેશિયલ જીવોના છે, જે ખાલી ટ્રાન્ઝિયન્ટ ગુણસ્થાન છે. ટ્રાન્ઝિયન્ટ એટલે કે એક જગ્યાએથી પરિણામ ચેન્જ થયા, જીવ બીજા જગ્યાએ જાય છે અને વચમાં આ લેવલ્સમાં આવે છે, એટલે એમને થોડો ઇગ્નોર કરો. તો ફર્સ્ટ ગુણસ્થાન મિથ્યાદ્રષ્ટિ. હવે જીવને સમ્યક દર્શન ઉત્પન્ન થાય, તો સમ્યક દર્શન થાય એટલે શું થયું કે જીવની શ્રદ્ધા ચેન્જ થઈ ગઈ, અંદર જે બિલીફ હતી એ ચેન્જ થઈ ગઈ. બહારમાં તો કદાચ આમ જ દેખાય, આપણી જેમ જ, હજી શર્ટ પેન્ટ પહેરતા હોય, જબ્બા લેંગા પહેરતા હોય, હજી બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, કે ઘરમાં કુકિંગ બુકિંગ કરતા હોય, અથવા કોઈ પણ ઓક્યુપેશન કરતા હોય, પણ અંદરથી જે જોવાની માન્યતા, એક વિશ્વને જોવાની પદ્ધતિ, એક વ્યૂ પોઈન્ટ, આખો અંદરનો એનો વ્યૂ પોઈન્ટ ચેન્જ થઈ ગયો, એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શન એટલે શું થયું કે ફક્ત જીવની બિલીફ હતી ને એ ચેન્જ થઈ ગઈ. અત્યાર સુધી જીવ એવું માનતો હતો કે જો આ ઘર મારું છે, આ શરીર મારું છે, આ બિઝનેસ મેં સેટઅપ કર્યો, પોતાને ઈગોના ભાવ હતા એકદમ, આ બધું મેં કર્યું એટલે થયું. હવે એ આખી બિલીફ એની ચેન્જ થઈ ગઈ, તો શું થયું? અરે હું તો જીવ માત્ર છું, અને જીવ તો ફક્ત જાણવા દેખવાનું કાર્ય કરે છે. આ ઘર, અરે ઘર મારું નથી, એ તો પૂતગલ પરમાણુનો સ્કંધ છે. હું અહીંયા રહેવા આવ્યો, એની પહેલા કોઈક બીજું રહેતું હતું કે નહીં? તો ત્યારે એનું ઘર હતું. હવે હું વયો જઈશ અથવા મારું મૃત્યુ થઈ જશે, તો મારા પછી પણ કોઈક તો અહીંયા રહેશે ને, તો ઘર એનું થઈ જશે. તો ઘર કોઈનું નથી, આ તો ફક્ત પૂતગલ પરમાણુઓનો સ્કંધ છે. આ શરીર, આ શરીર પણ મારું નથી, આ તો વર્તમાનમાં આ પરમાણુઓનો સંયોગ થયો છે. સંયોગ એટલે કે અત્યારના આ પરમાણુ અને જીવ દે જસ્ટ હેપન ટુ બી ટુગેધર. એકવાર જીવ, એકવાર આપણું આયુષ્ય પૂરું થઈ જાય પછી આ પરમાણુ પાછા બધે વિખેરાઈ જાય છે કે નહીં? તો મારું એકચ્યુઅલી શું છે કે હું જીવ પોતે જ મારો છું. આવી બિલીફ થઈ જવી તેને સમ્યક દર્શન કહેવાય છે. જે જીવ પહેલા બધું મારું છે, હું બધાને કરું છું, બધા મારું કંઈક કરી આપે, હા કોઈ મારું ભલું કરી આપે, આવું જે પહેલા માનતા હતા એ મિથ્યા દ્રષ્ટિ જીવ હતા. હવે જીવની આખી બિલીફ ચેન્જ થઈ ગઈ. બિલીફ શું થઈ? અરે મારું કામ ફક્ત જાણવા દેખવાનું છે. આ વિશ્વમાં જે પણ ખેલ થઈ રહ્યા છે ને એને હું જાણું છું, દેખું છું, કાંઈ કરી શકતો નથી, એ જાતની માન્યતા થવી તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિ જીવોને ફર્સ્ટ લેવલ પર, ગુણસ્થાનના ફર્સ્ટ લેવલ પર રાખવામાં આવ્યા છે, બરાબર. હવે જ્યારે જીવને સમ્યક દર્શન થાય છે, પોતાની બિલીફ ચેન્જ થઈ જાય છે, તો જીવ ફર્સ્ટથી ફોર્થ લેવલ પર પહોંચી જાય છે. ફોર્થ ગુણસ્થાનને સમ્યક દ્રષ્ટિનું ગુણસ્થાન કહેવામાં આવે છે, બરાબર. આપણને 16th ગાથામાં શું કીધું કે જે જીવ હજી સમ્યક દ્રષ્ટિ છે તો એમને મંદ ચારિત્ર કરવું યોગ્ય છે. મંદ એટલે સરળ ચારિત્રની ક્રિયા. હજી જીવની સમ્યક દર્શન બિલીફ ચેન્જ થઈ છે પણ અંદરમાં જે એની સ્થિરતા હોય એ એક્શન્સમાં એની એટલું જોર હજી આવ્યું નથી. તો જો એટલું જોર નથી આવ્યું તો શું કરવું? જેટલું આપણાથી થઈ શકે એટલું કરવું. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા શું કીધું 15th ગાથામાં કે ભાઈ તમારે ધર્મ સાધન માટે 6 આવશ્યક વસ્તુ હોવી જોઈએ. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, યોગ્યતા અનુસાર તપ અને દાન. આ 6 પ્રકારના ભાવ શ્રાવકને હોવા જ જોઈએ. એના વગર કોઈ જીવ શ્રાવક પણ કહેવાતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવને આ 6 જાતના ભાવ હોય જ છે. પણ એનાથી વિશેષ સમજો મુનિરાજ હોય. મુનિરાજને કેવું હોય? 1 મહિનાનો ઉપવાસ કરી નાખ્યા, હા, જંગલમાં એકલા રહે છે, નિર્વસ્ત્ર, હા, દિગંબર અવસ્થા છે, ઠંડી ગરમી લાગે છે, લાગતી નથી, એમનું ધ્યાન તો આત્મા પર છે. બહારમાં ઠંડી ગરમી પણ હોય તો ખબર પડતી નથી. પણ જો સમ્યક દ્રષ્ટિની અવસ્થા હજી એવી નથી, એટલી એમની મેન્ટલ સ્ટેબિલિટી નથી. હવે જેની જેટલી સ્ટેબિલિટી હોય એ એટલું કાર્ય કરે. ખ્યાલ આવે છે ને? સમ્યક દ્રષ્ટિ હજી 4th લેવલ પર છે. જ્યારે જીવ વધીને મુનિરાજ થાય, મુનિરાજ એટલે આ નગ્ન દિગંબર અવસ્થા, આ ફોટોમાં છે ને પાછળ, જંગલમાં રહેતા હોય, પૂરો ટાઈમ ફોકસ્ડ. ક્યાં ફોકસ છે? પોતાના આત્મામાં લીન છે. જ્યાં રહે છે ત્યાં આજુબાજુ શું પરિસ્થિતિ છે એ પણ એમનું ધ્યાન નથી. બહારમાં ઠંડી છે, વરસાદ છે, તડકો છે, કોઈ અવાજ થઈ રહ્યો છે, કોઈ પક્ષી અવાજ કરે છે, એ બધા પર પણ એમનું ધ્યાન નથી. ક્યાં છે એમનું ધ્યાન? પોતાના આત્મા પર. એટલું કોન્સન્ટ્રેશન, એટલું મેડિટેશનથી એ ત્યાં જંગલમાં રહે છે, એવી અવસ્થાને મુનિદશા કહેવાય છે. નિરંતર પોતાના આત્માનો અનુભવ કરે છે, બસ, બીજી કોઈ જવાબદારી એમની નથી મુનિરાજો. ખ્યાલ આવે છે ને? તો આ ગુણસ્થાનોમાં મુનિરાજને 6 અને 7 લેવલ પર મૂક્યા છે. ખ્યાલ આવ્યો? જો આપણે ફર્સ્ટ જોયું મિથ્યા દ્રષ્ટિ, સેકન્ડ અને થર્ડ ટ્રાન્ઝિયન્ટ ગુણસ્થાન છે, ફોર્થ સમ્યક દ્રષ્ટિ, 6th અને 7th મુનિરાજો. હવે વચમાં 5th રહી ગયું ને, જે 5th કોનું છે? 5th એવા જીવોનું ગુણસ્થાન છે હુ આર બિટવીન સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા અને મુનિરાજો. બિટવીનનો શું મતલબ? કે એમની શ્રદ્ધા તો પાકી થઈ ગઈ છે જેવી રીતના સમ્યક દ્રષ્ટિની છે એવી, પણ એમની સ્ટેબિલિટી, એમની સ્ટેબિલિટી એ 4th ગુણસ્થાનના સમ્યક દ્રષ્ટિ જીવોથી વધારે છે, પણ મુનિરાજ જેટલી નથી. સો દે આર સમવેર ઇન બિટવીન. તો એ શું કરે છે, એ પાંચમા ગુણસ્થાન વાળા જીવો શું કરે છે? સો જો અહીંયા સત્તરમી ગાથામાં એમનું વર્ણન છે કે પાંચમા ગુણસ્થાન વાળા જે જીવો છે એમને અણુવ્રત ગ્રહણ કરવાની પ્રેરણા છે. પ્રેરણા એટલે કે એમણે અણુવ્રત ગ્રહણ કરવું જોઈએ. અણુવ્રત એટલે શું? કે જો જેવી ક્રિયા ચોથા ગુણસ્થાન વાળા જીવની છે એના કરતા વધારે સ્ટ્રિક્ટ પાલન પાંચમા ગુણસ્થાન વાળા જીવનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? પાંચમા ગુણસ્થાન વાળા જીવ પોતાના આત્મામાં લીન થવાની નિરંતર પ્રેક્ટિસ કરે છે, પણ પ્રેક્ટિસ કરે છે પણ મુનિરાજોની જેમ નિરંતર લીન રહી શકતા નથી. તો સમ્યક દ્રષ્ટિ જીવ કરતા વધારે સ્થિર છે પણ મુનિરાજ કરતા ઓછા સ્થિર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આગળના પણ એકવાર જોઈ લઈએ, ધેન વી વિલ ગેટ ઇન ટુ ગાથા. આપણે વન જોયું, ફોર ફાઈવ સિક્સ સેવન, બરાબર. હવે સેવન પછી એઇથ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ, આ બધા ગુણસ્થાન છે ને એ મુનિરાજોની સાધનાના ગુણસ્થાન છે. એટલે કે મુનિરાજ જ્યારે પોતાના અંતર ધ્યાનમાં પોતાના આત્માના અનુભવમાં વધારે ઊંડા ઉતરતા જાય તો એ આ ક્રમમાં ઉપર જાય છે. નોર્મલી દે આર બિટવીન સિક્સ અને સેવન્થ, પણ ફોર અ ફ્રેક્શન ઓફ અ મોમેન્ટ જ્યારે એમની પ્યોરિટી એટલી વધી જાય તો આ સીડી ચડે છે. આ સીડી કહેવાય આને, છ સાત આઠ નવ દસ અગિયાર બાર, ખ્યાલ આવે ને? એને શપક શ્રેણી અથવા ઉપશમ શ્રેણી કહેવાય છે. બેઝિકલી ઇટ્સ અ ટાઈપ ઓફ લેડર કે જ્યાં એ ઉપર ચડે જ્યારે એમની પ્યોરિટી વધતી જાય, અને એ પ્યોરિટી વધતી જાય વધતી જાય વધતી જાય તો ઉપર જતા જાય જતા જાય, અને આફ્ટર ટ્વેલ્થ દે અચીવ થર્ટીન્થ ગુણસ્થાન. એ થર્ટીન્થ ગુણસ્થાન ઇઝ અર્યંત ભગવાન. આપણે મંદિરમાં જે અર્યંત ભગવાનની પ્રતિમા હોય છે ને, ચોવીસ તીર્થંકર ભગવાન અથવા તો સીમંદર ભગવાન, એ બધા અર્યંત ભગવાનની એમનું સ્ટેચ્યુ છે. અર્યંત ભગવાન કેવા હોય? જેને આપણે તીર્થંકર કહીએ છીએ, સમોશરણ આદિ વિભૂતિથી યુક્ત હોય છે, એમનો ઉપદેશ આદિ થાય છે, વિતરાગી સર્વજ્ઞ હોય છે, એવા જીવને અર્યંત ભગવાન કહેવાય છે. તો અર્યંત ભગવાન થર્ટીન્થ અને ફોર્ટીન્થ બે જુદા જુદા ગુણસ્થાનોમાં હોય. દેર ઇઝ અ સ્લાઇટ ડિફરન્સ બિટવીન ધેમ, પણ વી વિલ નોટ ગો ઇન ડિટેલ્સ નાઉ. તો થર્ટીન્થ અને ફોર્ટીન્થ એ ગુણસ્થાન અર્યંત ભગવાનના છે, અને અર્યંત ભગવાન પછી એમનું આયુષ્ય પૂરું થઈ જાય, હ્યુમન આયુષ્ય પૂરું થઈ જાય. જીવ તો હવે કમ્પ્લીટ થઈ જ ગયો જ્યારે અર્યંત થયા ત્યારે, પણ હજી હ્યુમન બોડીમાં હતા. હવે હ્યુમન બોડીની એજ પૂરી થઈ ગઈ એટલે હ્યુમન બોડી અને અંદરનો આત્મા બે છૂટા પડી ગયા. છૂટા પડીને હવે આત્મા ઉપર સિદ્ધ શિલામાં જઈને સ્ટેબલ થઈ જાય છે, અને એમને સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આપણે પંચપરમેશ્વરીનું નામ લઈએ ને, નમોકાર મંત્રાથી બોલીએ ને, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ એટલે આચાર્ય, નમો ઉવજ્જાયાણમ ઉપાધ્યાય, નમો લોહે સર્વ સાવણમ લોકમાં રહેલા સર્વ સાધુ. તો આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ ત્રણ મુનિરાજ છે, એ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનોમાં હોય છે. અર્યંત ભગવાન તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં હોય છે, અને સિદ્ધ ભગવાન ગુણસ્થાનથી પણ પાર. હવે યુ કેનોટ કોલ હિમ ઇન એની ગુણસ્થાન, એ ગુણસ્થાનથી અતીત, હિ ઇઝ બિયોન્ડ ઓલ ધ ગુણસ્થાન છે. ખ્યાલ આવ્યો? સિદ્ધ ભગવાન ઇઝ ધ ટોપ મોસ્ટ પોઝિશન, ઇટ્સ અ પ્યોરેસ્ટ સોલ જે એ પ્યોર ફોર્મમાં હવે અનંત કાળ સુધી રહે છે. ખ્યાલ આવ્યો? તો જો આપણે ક્યાંની વાત કરીએ છીએ, આપણે આ શાસ્ત્રમાં અત્યારના ચાર પાંચ છ સાત એ જે સાધક અવસ્થા છે એની આપણે અત્યારના વાત કરીએ છીએ. પંદર અને સોળ ગાથામાં શું આવે એની આગળ, દસમી થી લઈને ચૌદ ગાથામાં સમ્યક દર્શનની વાત આવી ને. સમ્યક દર્શનની એટલે કે જીવ પહેલા ગુણસ્થાનથી ફોર્થ ગુણસ્થાનમાં પહોંચ્યો, બરાબર. હવે પંદર અને સોળમી વાત આવી તો શું કીધું કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે એમણે હવે કેવા એક્શન કરવા જોઈએ. હવે આગળ જેની ભૂમિકા વધે છે એટલે સમ્યક દર્શન તો કમ્પ્લીટ થઈ જ ગયું ચોથા ગુણસ્થાનમાં જ, પણ હવે અંદર જેની સ્ટેબિલિટી વધે છે એમણે હવે કેવી એક્શન કરવી જોઈએ એની વાત આપણને 17th ગાથામાં કરે છે. બરાબર, ચાલો હવે ગાથા લેશું. આઈ ક્રિએટેડ સો મચ બેકગ્રાઉન્ડ કે આપણે શાસ્ત્રમાં શું ફ્લો આવે છે, એ ફ્લોમાં સમ્યક દ્રષ્ટિ ક્યાં છે, મુનિરાજ ક્યાં છે, અને આ એ બધા જીવો ગુણસ્થાનના ક્રમમાં કઈ જાતનું એમનું બેલેન્સ્ડ છે. ખ્યાલ આવે? જેવી જે જીવની ભૂમિકા છે એને એ જાતના જ પરિણામ હોય છે અને એવું જ એનું બેલેન્સ છે. ખ્યાલ આવે? ચલો આગળ 17th ગાથા. જો ગાથાનું ટાઇટલ છે અણુવ્રત ગ્રહણ કરને કી પ્રેરણા. અણુવ્રત એટલે શું? અણુ એઝ એટમ, આપણે એટમને અણુ કહીએ ને, વ્રત એટલે વ્રત. અહીંયા જો અહીંયા એટમના મિનિંગમાં નથી, અણુવ્રત એટલે અહીંયા પાર્શિયલ વ્રતોને ગ્રહણ કરવા, એને અણુવ્રત કહેવામાં આવે છે. ધ વે એટમ ઇઝ સ્મોલ, એવી રીતના અણુવ્રત ઇઝ સ્મોલ વ્રતો. ખ્યાલ આવે છે? જો સમ્યક દ્રષ્ટિ જીવો હોય એ સમ્યક દ્રષ્ટિ જે જસ્ટ થયા છે તો એમની અંદરમાં જે એટલી સ્ટેબિલિટી નથી તો એમને કોઈ અણુવ્રતનો નિયમ નથી. એમને શું કીધું? ભાઈ તમે તમારી રીતે જે જેટલું થાય એટલું તમે કરો. બરાબર, એટલે કે તમે આ 6 આવશ્યક પહેલા કીધા ને એટલું કરો, બસ 8 મૂળ ગુણનું પાલન કરો, 7 વ્યસનથી બચો. બરાબર, હવે એનાથી વધારે જે જીવની સ્ટેબિલિટી વધી ગઈ એમને અણુવ્રત લેવાની પ્રેરણા આપે છે. જો આગળ શું કહે છે, અબ આચાર્ય ચારિત્ર આરાધના કે અનુક્રમ કે. જોયું શું કહે છે? ચારિત્ર આરાધના કા અનુક્રમ ઇન ધ ગુણસ્થાન ફ્રોમ 1st to 4th એ શ્રદ્ધાની આરાધનાનો ઇન્ક્રીઝિંગ લેવલ છે. એમાં ચારિત્ર કઈ વધતું નથી. ફ્રોમ 1st to 4th શ્રદ્ધા ગોઝ ફ્રોમ 0 to complete, રાઈટ? હવે 4th થી ચારિત્રની આરાધના શરૂ થાય છે. સો ફ્રોમ 4th to 13th એ ચારિત્રની આરાધનાનો ક્રમ છે, ઇન્ક્રીઝિંગ ક્રમ. ધેન 13th to 14th એ યોગનો ક્રમ છે, ઇન્ક્રીઝિંગ યોગ. અને ધેન તો સિદ્ધ ભગવાન થઈ જાય એટલે કમ્પ્લીટ. ખ્યાલ આવે કે નહીં? તો જો અબ આચાર્ય ગુણભદ્ર આચાર્ય ચારિત્ર આરાધના કે અનુક્રમ કે વર્ણન કા વિચાર કરતે હુએ, એટલે હવે આચાર્ય આપણને ચારિત્રની આરાધનાનો ક્રમ બતાવે છે. આરાધક કે યોગ્ય સુગમ અણુવ્રત રૂપ ચારિત્ર કી આરાધના કા વર્ણન નિમ્ન છંદ મેં કરતે હૈ. એટલે હવે આચાર્ય ચારિત્રની આરાધનાનું વર્ણન શરૂ કરે છે અને એમાં પણ જેવા સુગમ ચારિત્ર હોય એનું વર્ણન આ 17th ગાથામાં કરે છે. સુગમ અણુવ્રત કેમ કીધું? કેમકે જો ચારિત્રની આરાધનામાં સમ્યક દ્રષ્ટિ જીવ 4th લેવલ પર હજી શરૂ કરે છે, પછી 5th ગુણસ્થાન પર હવે થોડાક પાર્શિયલ વ્રત લીધા, 6th અને 7th પર કમ્પ્લીટ વ્રત લઈ લે છે. મુનિરાજને સકલ ચારિત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે કમ્પેર્ડ ટુ મુનિરાજ અણુવ્રત એ સુગમ છે. ખ્યાલ આવે? સુગમ એટલે ઇઝી છે, કેમકે મુનિરાજની જેવી સાધના છે એવી સાધના કોઈ ઘરે બેસીને ના કરી શકે. મુનિરાજ તો નિરંતર પોતાના આત્મામાં લીન છે, 28 મૂળ ગુણનું પાલન કરે છે ને, તો એવું આપણે ઘરે રહીને ના કરી શકીએ. તો ઘરે રહીને કોઈ શું કરી શકે? જે સમ્યક દ્રષ્ટિ છે જેની સ્થિરતા વધી છે તો ઘરે રહીને શું કરી શકે? તો આ અણુવ્રત લેવાની પ્રેરણા આપે છે. જો આપણે ગાથા જોઈએ, વિષમ વિષય ભોજન સે ઉત્થિત મોહ જ્વર જ અણી તૃષ્ણાતા શક્તિહીન તે શીતલ પેયો સે મિટ જાય સંતા. જો અહીંયા એક એક્ઝામ્પલ આપે છે, એક્ઝામ્પલ એનું છે કે ઇફ સંબડી ઇઝ ઇલ, ઇફ સંબડી ઇઝ નોટ વેલ, જ્યારે કોઈ બીમાર હોય ત્યારે જનરલી વેન સંબડી ઇઝ નોટ વેલ તો એની ભૂખ પણ મરી જાય. મરી જાય એટલે કે યુ કેનોટ ઇટ સો મચ, કેમ કે યોર બોડી કેનોટ ડાયજેસ્ટ સો મચ. વેન યુ આર નોટ વેલ, જનરલી આપણને ડોક્ટર્સ પણ શું રેકમેન્ડ કરે કે તમે લિક્વિડ ડાયટ પર રહો થોડો વખત, લેટ ધ બોડી રિકવર, પણ યુ હેવ ટુ ગેટ સમ ન્યુટ્રિશન. એટલે તમે લિક્વિડ ડાયટ લો, ડોન્ટ ઇટ ટુ હેવી સ્ટફ. જેવી રીતે આપણે લગ્નમાં જઈએ અથવા કોઈક બીજા ફંક્શનમાં જઈએ તો ત્યાં ફૂડમાં શું હોય, અરે શીરો હોય અને આમ તળેલા ફરસાણ હોય અને એકદમ હેવી શાક ને બધું, ધોઝ આર વેરી હેવી ફૂડ, બોડી કેનોટ ડાયજેસ્ટ સો મચ. તો કોઈ બીમાર હોય તો એને શું કહેવાય કે તમે લિક્વિડ ડાયટ લો, થોડું શું પીઓ, મગનું પાણી પીઓ, ગોળનું પાણી પીઓ, કોઈ ફ્રૂટ જ્યુસીસ પીઓ, યુ ટેક લિક્વિડ ડાયટ, ધેન યોર બોડી કેન રિકવર. તમારા બોડીમાં સ્ટ્રેન્થ આવે ત્યારે તમે હેવી ફૂડ ખાજો, રાઈટ? યુ કેન કોરિલેટ વિથ ધી એક્ઝામ્પલ, રાઈટ? એવી જ રીતે જ્યારે જીવમાં સ્થિરતા એટલે કે એક્શન્સ કરવાની શક્તિ હોય ત્યારે તમે સ્ટ્રોંગ એક્શન્સ કરજો. જ્યારે તમારે એક્શન્સ કરવાની બહુ સ્ટ્રોંગ શક્તિ નથી તો તમે વીકર, તમે અત્યારના વીકર છો તો તમે અણુવ્રત ધારણ કરો. ખ્યાલ આવે છે કે નહીં? જો અહીંયા એ જ મીનિંગમાં આપણને સમજાવે છે 17 ગાથાનો અર્થ. તું વિષય રૂપી વિષમ ભોજન સે ઉત્પન્ન મોહ રૂપી જ્વર સે પેદા હોને વાલી. આપણે જીવ કેવા છે? આ પાંચ ઇન્દ્રિય છે ને આપણી, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ, આ પાંચ ઇન્દ્રિય છે. આ પાંચ ઇન્દ્રિયમાં જ નિરંતર આપણે ડૂબેલા છે કે નહીં? અનાદિકાળથી જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે તે પણ, અને જેને સમ્યક દર્શન થયું છે પણ હજી વ્રત નથી લીધા એ પણ આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ ડૂબેલા છે. એટલે આ સ્પર્શથી આપણને ઓલવેઝ કંઈક સારું સ્પર્શ કરવું હોય, આપણને ઠંડી વસ્તુ સ્પર્શ કરવી હોય, બહુ ગરમ ગરમ ન ગમે. રસથી કંઈક સરસ આપણને ટેસ્ટ વસ્તુ કરવી હોય, જે હવે કોઈકને સ્વીટ ટૂથ હોય તો સ્વીટ વસ્તુ ભાવે, કોઈકને સ્પાઇસી ટૂથ હોય તો એને સ્પાઇસી વસ્તુઓ ભાવે, જેવું જેને ભાવે, પણ કંઈક ને કંઈક રસ જીવને જોઈએ છે ને. ગંધથી જીવને સારી સારી સુગંધ જોઈએ છે. સારી સારી સુગંધ એટલે જીવને કોઈ ફ્રેગરન્સ જોઈએ છે, કોઈ બદબુ આવતી હોય તો એ નથી જોતી. ચક્ષુથી જીવને સારી વસ્તુઓ જોવી છે, આપણને ગમે ને નેચર બ્યુટી જોવાની, અથવા તો કોઈક બીજું માર્વેલ હોય, જેવી રીતના કોઈકને વાઇલ્ડ લાઈફ જોવાનો બહુ શોખ હોય, કોઈકને નેચરલ બ્યુટી જોવાનો બહુ શોખ હોય, કોઈને વોટરફોલ આદિ બધી વસ્તુ બહુ ગમે, પણ ઇન જનરલ જીવને જોવાનો રસ છે ને. કોઈને સાંભળવું બહુ ગમે, સાંભળવું એટલે આપણને મ્યુઝિક સાંભળવું ગમે ને. હવે કોઈક આમ કંઈક કર્કશ અવાજ થતો હોય, ટ્રાફિકનો અવાજ આવતો હોય તો એવું ના ગમે, આપણે શું કરીએ, ભાઈ બંધ કરો દરવાજા બારી બધું બંધ કરો, આ બહુ માથું ફાટે છે, શું જોઈએ. એના કરતા કોઈ સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય તો આપણને ગમે. આ ગમવું શું છે? આ પાંચ ઇન્દ્રિયના વિષય, જીવને આ પાંચ ઇન્દ્રિયમાં નિરંતર ડૂબેલા રહેવું ગમે છે. કોને? જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે તેને. મિથ્યાદ્રષ્ટિ જીવ અનાદિકાળથી આ પાંચ ઇન્દ્રિય રૂપી વિષયોમાં જ ડૂબેલો છે, એટલે કે નિરંતર એને અન્ય પદાર્થમાં એનગ્રોસ રહેવું ગમે છે. કોને? મિથ્યાદ્રષ્ટિ જીવને. તો અહીંયા એક્ઝામ્પલ શું આપ્યું જો 17મી ગાથામાં, કે જે વિષય રૂપી વિષમ ભોજન છે, જેવી રીતના કોઈ કંઈક ઓડ ખાવાનું ખાઈ લે, જેવી રીતના આપણે કોઈક ઓડ વસ્તુ ખાધી હોય જે આપણી બોડી ડાયજેસ્ટ ન કરી શકે, તો એના ઇનડાયજેશનમાં આપણને તાવ આવી જાય છે ને. સપોઝ બહુ ઓઇલી ફ્રાઈડ સ્ટફ આપણને બોડીને સૂટ ન થતું હોય અને આપણે બહુ એવું જ ખાઈ લીધું ક્યાંક બહાર ગયા હતા અને વી ડિન્ટ ફાઇન્ડ એનીથિંગ ટુ ઈટ, તો રોડ સાઈડ કંઈક વસ્તુ ખાધી, ઇટ વોઝ વેરી ઓઇલી અને ઇટ વોઝ વેરી અનહાઇજેનિક, તો એવું ખાઈને આપણને કેવું તાવ આવી જાય કે નહીં. તો અહીંયા એક્ઝામ્પલ શું આપે છે કે જેવી રીતના એવું ઓઇલી અને અનહાઇજેનિક વસ્તુ ખાઈને કોઈકને તાવ આવી ગયો હોય, એવી જ રીતે આ મિથ્યાદ્રષ્ટિ જીવને અનાદિકાળથી આ પાંચ ઇન્દ્રિયના વિષયો છે ને એને કારણે જીવને તાવ આવી ગયો છે. કેવો તાવ આવી ગયો છે? જેવી રીતના પહેલાને અનહાઇજેનિક વસ્તુ ખાઈને બોડીમાં તાવ આવી જાય, એવી રીતના આ જીવ પોતાની જાતને જોતો નથી, જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી, પણ અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલો છે. પોતાની જાતમાં ડૂબેલો હોય તો એને શાંતિ મળે, પણ જો પાંચ ઇન્દ્રિયના વિષયમાં ડૂબેલો છે તો જીવને શાંતિ જ મળતી નથી અને નિરંતર જેવું પેલું અનહાઇજેનિક ખાઈને બોડીમાં તાવ આવી ગયો છે, એવી રીતના આને જીવમાં તાવ જાણે ન આવી ગયો હોય. એવી રીતના એ જીવને જાણે તાવ ન આવી ગયો હોય એવી તીવ્ર તૃષ્ણા છે. તૃષ્ણા એટલે ઈચ્છા છે. જો તું વિષયરૂપી વિષમ ભોજન, કોઈ કે અનહાઇજેનિક ભોજન ખાધું અને ઉત્પન્ન હોને વાલી મોરૂપી જ્વર, બોડીમાં તાવ જે આવે એને જ્વર કહેવાય. હા, જેવી રીતના અનહાઇજેનિક ખાધું તો બોડીમાં તાવ આવી ગયો, એવી રીતના આ પાંચ ઇન્દ્રિયના વિષયો એ જીવ નિરંતર ખાય છે તો એને જેવી રીતના બોડીમાં તાવ આવી જાય, એવી રીતના જીવને અનંત તૃષ્ણાને કારણે એ ઓલવેઝ જીવ દુઃખી જ રહ્યા કરે છે. જેવી રીતના બોડી વીક થઈ ગઈ છે તાવને કારણે, એવી રીતના આ જીવ એ પાંચ ઇન્દ્રિયના વિષયોની તૃષ્ણાને કારણે વીક થઈ ગયો છે. વીક થઈ ગયો છે એટલે શું? સમજો, આપણને સમજાઈ ગયું. આજે ક્લાસમાં આપણે બેઠા અને આપણે સમજો, આજે ગુરુદેવશ્રીનું એક પ્રવચન સાંભળ્યું, ક્લાસમાં બેઠા અને સાચું તત્વ આપણને સમજાઈ ગયું, આપણે એને સમજ્યું, આત્મામાં ગયા, સમ્યક દર્શન થઈ ગયું. તો સમ્યક દર્શન થઈ ગયું તો હવે ભગવાનની જેમ બેસી જાઓ એક જગ્યાએ. પણ નથી બેસી શકાતું હજી. કેમ નથી બેસી શકાતું? કેમકે જેવી રીતના પેલું અનહાઇજેનિક ફૂડ ખાઈને ઓલાનું શરીર વીક થઈ ગયું છે તાવને કારણે, એવી રીતના પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવી ભોગવીને એની ઈચ્છામાં રહી રહીને આપણો જીવ વીક થઈ ગયો છે. ખ્યાલ આવે છે ને? હા, ઘણા લોકો ગુરુદેવશ્રીને ક્વેશ્ચન પૂછતા હતા. હા, પૂજ્ય ગુરુદેવશ્રી હતા ને કાનજી સ્વામી સોનગઢમાં, તો ઘણા લોકો એમને ક્વેશ્ચન પૂછતા હતા કે અરે તમે તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છો, તમને તો તત્વની સાચી સમજણ છે, તો તમે દીક્ષા કેમ નથી લઈ લીધા, તમે મુનિ કેમ નથી થઈ જતા? ખ્યાલ આવે છે ને? હા, જો દીક્ષા એમ લેવાતી નથી જ્યારે પોતાની અંદરની આત્માની એટલી શક્તિ હોય, એટલી સ્ટ્રેન્થ હોય કે પોતાના આત્મામાં નિરંતર લીન રહી શકે, એવી અંદરની રેડીનેસ હોય ત્યારે બહારમાં દીક્ષા લેવાય છે. ખ્યાલ આવે છે ને? અંદરની રેડીનેસ કેવી રીતના ખબર પડે? કોઈએ કહેવું ના પડે, યુ કેન ફીલ ઇટ ફોર યોર સેલ્ફ. હા, એ જ્યારે આપણને સમ્યક દર્શન થાય, એ આત્મામાં લીન રહેવાની એક શક્તિ આપણને આવે, દેન યુ કેન ફીલ ઇટ ફોર યોર સેલ્ફ. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા શું કહે છે? આ જીવ અનાદિકાળથી આ વિષયરૂપી, વિષય એટલે પાંચ ઇન્દ્રિયના વિષયો, એને ભોગવી ભોગવીને એ તીવ્ર ઈચ્છામાં વીક થઈ ગયો છે, શક્તિહીન થઈ ગયો છે. અતઃ તુજે અનુક્રમસે પેય આદિ ગ્રહણ કરના હિ કલ્યાણકારી હૈ. જેવી રીતના પેલા વ્યક્તિને જેને તાવ આવ્યો છે, એ તાવવાળા વ્યક્તિને લિક્વિડ ડાયટ પર રાખે ને થોડી વાર, પેય આદિ ગ્રહણ કરના, પેય એટલે લિક્વિડ, લિક્વિડ વસ્તુ ગ્રહણ કરવી એના માટે યોગ્ય છે ને, જ્યાં સુધી બોડીમાં શક્તિ ન આવી જાય, એનો તાવ દૂર ન થઈ જાય, ત્યાં સુધી એને લિક્વિડ ડાયટ પર રાખે છે. અને એને લિક્વિડ ડાયટથી જ એને અંદર જે પણ ન્યુટ્રિયન્ટ જોઈએ એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એવી જ રીતે આ પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવીને આ જીવ અંદરથી વીક થઈ ગયો છે, તો એ જ્યાં સુધી સ્ટ્રોંગ ન થાય ત્યાં સુધી એને જેવી રીતના પેલા લિક્વિડ ડાયટથી બોડીને સ્ટ્રેન્થ આપવામાં આવે છે, એવી જ રીતે અહીંયા કહે છે કે ભાઈ તું અણુવ્રત ધારણ કર, તારી શક્તિ અનુસાર જ તું તારા એક્શન્સ કર અને તારા આત્માની સ્ટ્રેન્થ વધા. ખ્યાલ આવે છે ને? તારા માટે તારું જે પણ લેવલ છે ગુણસ્થાનમાં, એ લેવલ અનુસાર એક્શન્સ કરીને તારી સ્ટ્રેન્થ વધારવી અને લેવલમાં ગુણસ્થાનમાં ઉપરના લેવલ પર જવાની તૈયારી કરવી, એ જ તારા માટે કાર્યકારી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ 17મી ગાથામાં જીવને અણુવ્રત લેવાની પ્રેરણા આપે છે. અણુવ્રત લેવાની પ્રેરણા એટલે શું? કે જે જીવ સમ્યક દ્રષ્ટિ થયો છે, સમ્યક દ્રષ્ટિ થયા પછી હવે એને આત્મામાં થોડી સ્થિરતા વધી છે, સ્થિરતા વધી છે એટલે કે એનામાં એક ક્રિયા કરવાની, એક્શન કરવાની થોડી સ્ટ્રેન્થ આવી છે, પણ હજી મુનિરાજ જેટલી સ્ટ્રેન્થ નથી, હજી તો થોડીક જ સ્ટ્રેન્થ આવી છે, ભગવાન જેટલી સ્ટ્રેન્થ નથી કે લીન થઈ જાય અને પતી જ ગયું. તો તારી જેટલી સ્ટ્રેન્થ છે એ અનુસાર તું તારા આત્મામાં લીન રહેવાનો પ્રયાસ કર અને એના માટે તું અણુવ્રતને ગ્રહણ કર. જો ભાવાર્થ જરાક વાંચીએ. ભાવાર્થ: જૈસે કિસી કો પ્રતિકૂળ ભોજન સે ઉત્પન્ન. આપણે જે એક્ઝામ્પલ જોયું ને એ એક્ઝામ્પલને જ અહીંયા સમજાવે છે. જૈસે કિસી કો પ્રતિકૂળ ભોજન સે ઉત્પન્ન જ્વર કે કારણ બહોત પ્યાસ લગતી હૈ. જેવી રીતના કોઈ કે અનહાઇજીનિક ફૂડ ખાધું અને એને જ્વર ઉત્પન્ન થઈ ગયો, જ્વર એટલે તાવ, બોડીમાં તાવ આવ્યો અને એને કારણે બહુ પ્યાસ લગતી હૈ, બહુ તરસ લાગે છે, ઓર વો કમજોર હો ગયા હૈ. અનહાઇજીનિક ફૂડ ખાધું તો તાવ આવી ગયો, તાવ આવી જવાને કારણે કમજોર થઈ ગયો છે અને એને ખૂબ તરસ લાગે છે, તો એને એમ કહેવાય કે ભાઈ હવે તું અત્યારના બહુ હેવી ફૂડ નહીં ખા. જેવી રીતના સમજો આપણે ખૂબ ભાગીને ક્યાંકથી આવ્યા હોય, મેરેથોન કે કંઈક રન કરીને આવ્યા હોય, અથવા સમજો કે આપણે એક ઉપવાસ કર્યો હોય, બે ત્રણ ઉપવાસ કર્યા હોય તો બોડી થોડું વીક થઈ જાય ને, તો એના પછી આપણને સીધો શીરો અને પૂરી ને એવું બધું ન ખવડાવે, તો કંઈક લિક્વિડ ડાયટ આપે, આપણને ગોળનું પાણી આપે, મગનું પાણી આદિ આપે, સો દેટ બોડી કેન ગેઇન સ્ટ્રેન્થ. બોડી હાઇડ્રેટ થવી જોઈએ. આપણને એમ કે ને, આપણે સમજો પહાડ પર યાત્રા કરીને આવ્યા હોય તો તરત બહુ હેવી ફૂડ ના ખવાય, બોડીને પહેલા હાઇડ્રેટ થવા દેવું પડે. એટલે તમારે વધારે લિક્વિડ અથવા જે લિક્વિડ જેવા ફ્રૂટ્સ હોય ને, કલિંગર આદિ, એવું બધું ખાવું જોઈએ, સો દેટ બોડી ગેટ્સ હાઇડ્રેટેડ અને યુ ઓલ્સો ગેટ સ્ટ્રેન્થ. તો જો અહીંયા એ જ કહે છે કે કમજોર હો ગયા હૈ તો ઉસે પેય પદાર્થ કે ભોજન કા અનુક્રમ હી લાભદાયક હૈ. જેનું બોડી આવી રીતના તાવને કારણે કમજોર થઈ ગયું છે, એને ખૂબ તરસ લાગી છે, તો એને લિક્વિડ ડાયટ આપવું જ કાર્યકારી છે એના માટે. યદી વ ગરિષ્ઠ ભોજન કરેગા તો ઉસે પચેગા નહીં. બહુ હેવી ફૂડ ખાય તો કઈ પચે નહીં એને, અને ઉલટો વધારે બીમાર પડી જાય, ઓર ઇસે ઉસકા રોગ હી બઢેગા. જેને અનહાઇજેનિક ખાધું, ફૂડ પોઈઝનિંગ કદાચ થઈ ગયું હોય, અગર તાવ આવી ગયો હોય અને એને તરસ લાગી જાય, તો એને લિક્વિડ વસ્તુ જ અપાય, એને હજી ગરિષ્ઠ ભોજન આપો તો વધારે બીમાર પડી જાય. ઉસી પ્રકાર હે શિષ્ય, તુજે વિષય વાસના સે ઉત્પન્ન મોહ કે કારણ. એવી જ રીતે હે શિષ્ય કહીને આપણને બધાને કહે છે કે બધા જીવો તમને વિષય વાસનાથી, વિષય વાસના એટલે કે આ પાંચ ઇન્દ્રિયથી જે પદાર્થને આપણે જાણીએ છીએ ને, એની વાસના, વાસના એટલે એની તીવ્ર ઈચ્છા છે, એને કારણ પર વસ્તુ કી તૃષ્ણા હુઈ હૈ, આ જીવને નિરંતર પર વસ્તુની તૃષ્ણા છે, સારું ફૂડ, ટીવી, મ્યુઝિક, કંઈક ને કંઈક સારું ટેમ્પરેચર, એસી, સારું ઘર, સારી ગાડી, આ જીવને નિરંતર પર વસ્તુની તૃષ્ણા છે. એ ઈચ્છામાં ને ઈચ્છામાં જીવની અંદરની જે શક્તિ છે ને એની સ્થિરતા કરવાની, આત્મામાં લીન રહેવાની, એની ડાયલ્યુટ થઈ ગઈ છે. હા, જો વિચાર કરજો, જ્યારે આપણે વેકેશન લીધું હોય અને ઓફિસનું કે એનું બહુ કામ ના હોય, એટ ધેટ ટાઈમ વી આર એટ પીસ, થોડું શાંતિ હોય. અને સમજો ઓફિસનું બહુ કામ છે, ભણવાનું બહુ પ્રેશર છે, કંઈક તો હોય, તો યુ આર નેવર એટ ઇઝ. રાતના સૂતા પણ હોય તો આપણના વિચાર ચાલ્યા કરતા હોય, એ નિરંતર કંઈક ને કંઈક માઇન્ડમાં ચાલુ છે, અને યુ કેનોટ ઇવન સ્લીપ નાઇસલી. આવું શું કામ થાય છે? કેમ કે વિષયોથી જીવ આકુળિત છે, એ વિકલ્પથી જીવ આકુળિત છે, એની આત્મશક્તિ ઘટી ગઈ છે. પર વસ્તુ કી તૃષ્ણા સે જીવ કી આત્મશક્તિ ઘટ ગઈ હૈ, ઇસલિયે તુજે અણુવ્રત રૂપ સાધન કા અનુક્રમ હી લાભદાયક હૈ. માટે એવા જીવને અણુવ્રત કરવા લાભદાયક છે. અણુવ્રત એટલે જો એકવાર વ્રત લીધા અને પાળી ન શકે તો વધારે પાપ લાગે, તો જેટલી જેની શક્તિ છે એણે એટલા વ્રત લેવા જોઈએ અને પાળી પાડવા જોઈએ. અહીંયા જો વ્રતનું મહત્વ નથી, અહીંયા પોતાના આત્મામાં લીન રહી શકવાનું મહત્વ છે. ખ્યાલ આવે છે કે નહીં? યદિ તું મુનિપદ ગ્રહણ કરે, હવે શક્તિ ન હોય અને સીધું મુનિ દીક્ષા લઈ લે તો અંદર આત્મામાં તો લીન રહી શકે નહીં, અને બહાર જંગલમાં પછી એને ડર લાગે અથવા ઠંડી લાગે, ગરમી લાગે, મચ્છર કરડે, આ બધી વસ્તુ પર ધ્યાન જાય. જેનું અંદર આત્મામાંથી એટલું ફોકસ હોય એને તો આ બધી વસ્તુ ખબર જ પડતી નથી, કેમ કે પોતાના આત્મામાં લીન છે અને આનંદમાં રહે છે. અને જેને અંદરથી એટલી પ્રિપેરનેસ નથી તો એનું ફોકસ આ બહારની વસ્તુ પર જયા કરે છે અને દુઃખી થઈ જાય છે. યદિ મુનિપદ ગ્રહણ કરે તો વહ તુજસે ન સધે, મુનિપદ લઈ લે અને સાધન એને ફોલો ન કરી શકે, તબ તો તેરા સંસાર હી બઢેગા, તો સંસાર જ વધે. યહાં યહ આશય હૈ કે જબ તક અંતરંગ મેં રાગ પરિણામ રહે તબ તક અનુક્રમ સે થોડા થોડા સાધન કરકે ધર્મ વૃદ્ધિ કરના ચાહીએ. જ્યાં સુધી જીવના અંતરંગમાં રાગાદી પરિણામ છે, વિષયોની વાસના છે, આ પાંચ ઇન્દ્રિયના વિષયોની તીવ્ર ઈચ્છા છે, ત્યાં સુધી અંદર આત્માની શક્તિ, કેવી શક્તિ? પોતામાં લીન રહી શકવાની શક્તિ, સ્ટેબિલિટી રહેવાની શક્તિ, ફોકસ્ડ રહેવાની શક્તિ એની જીવની ઓછી થઈ ગઈ છે. માટે પહેલા તો જેવી રીતના ઓલા બીમાર વ્યક્તિને થોડું લિક્વિડ ડાયટ આપીને એની સ્ટ્રેન્થ વધારે છે, અને પછી એને એકવાર સારો થઈ જાય પછી સોલિડ ફૂડ આપે છે, એવી જ રીતે અહીંયા જીવને થોડા થોડા વ્રત આપીને એની સ્ટ્રેન્થ વધારે છે, એની સ્ટેબિલિટી વધારે છે. અને એકવાર જીવની પોતાના આત્મામાં સ્ટેબલ રહેવાની, ફોકસ્ડ રહેવાની શક્તિ વધે, પછી જીવ મુનિ દીક્ષા લઈને પોતાના આત્મામાં લીન થઈ જાય છે અને પોતાનું કલ્યાણ કરીને પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. જો આવી સુંદર વાત આપણે 17મી ગાથામાં કરી, હવે આગળની બધી ગાથાઓ હજી 18મી ગાથાથી લઈને ધર્મનું સ્વરૂપ શરૂ થશે એ નેક્સ્ટ ક્લાસમાં જયતીબેન આગળ વધારશે. આપણે જીનવાણી સ્તુતિ લઈએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ ઇસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ. બોલો અંતર્મુખ મુદ્રાવંત સર્વ જિનેન્દ્ર ભગવાનનો જય હો, દ્વાદશાંગી જિનવાણી માતનો જય હો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવંતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર ભગવાન.